તારીખ 20/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 11-13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 168
અનાદિથી તેના પ્રમાણે દુઃખ ઉપજ્યા કરતો હતો ત્યાંથી શરૂ
કરવામાં
હવે શરીરને આત્મા કેમ માનો? આ તો લોહીથી વીર્યથી સાત ધાતુનું બનેલું જડ વિજાતીય વિનશ્વર અને પર છે, તે આ મારી ચેતના નથી. નાનાવર્ણીય વર્ગના વિજાતીય સ્વરૂપના આવરણ રૂપ અચેતન બંધક વિનશ્વર અને રસ વિપાકહીન છે, તે મારી નથી. વિભાગ સ્વભાવને મલિન કરે છે, કર્મ ઉદયથી થયો છે, તે મારો નથી. મારું ચેતના પદ ઉપાયમાં જ્ઞાન લક્ષણથી લક્ષ્યને ઓળખી ઓળખવામાં જ્ઞાન લક્ષણ લે છે. જ્ઞાન લક્ષણથી લક્ષ્યને ઓળખી લક્ષ એટલે ચૈતન્યને ઓળખી સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદની કેલી કરીને હું સુખી થાઉં છું. તે આનંદ કંદની કેલી સ્વરૂપ શ્રદ્ધાથી કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. એમ કરીને સ્વરૂપ શ્રદ્ધા કેવી રીતે થાય પણ વાત કરે છે. સ્વરૂપ શ્રદ્ધા થતાં સ્વરૂપ આનંદ ઉપજે છે. જ્યાં સુધી સ્વરૂપ આનંદ અનુભવમાં નથી આવતો ત્યાં સુધી સ્વરૂપની શ્રદ્ધા થઈ નિશ્ચિત નથી થતી. સ્વરૂપ શ્રદ્ધા એ આનંદ સહિત હોય છે, સ્વરૂપ જ્ઞાન પણ આનંદ સહિત જ હોય છે. એમ કે
શરીર બાબતમાં બે વિશેષણ છે, એક બંધક, બીજો એમાં છે કે વિવાહ સ્વભાવને મલિન કરે છે.
કાર્મણ વર્ગને વિજાતીય સ્વરૂપના આવરણ રૂપ ચેતન બંધક એટલા વિશેષણ
બંધક છે. સ્વરૂપ પ્રાપ્તિમાં બંધક છે.
હા, બંધક છે એટલે બંધાય છે ને, બંધ કરનાર તે બંધક, બાંધનાર બંધ કરનાર તે બંધક.
વિભાવ સ્વભાવને મલિન કરે છે.
હા,
વિભાવ સ્વભાવને મલિન કરે છે એમ છે. વિભાવ છે સ્વભાવને મલિન કરે છે,
સ્વભાવને મલિન કરે છે. અને કર્મના ઉદયથી થયો છે એટલે કર્મનો જે ઉદય આવ્યો એ ઉદયને અનુસરતા વિભાવ થયો છે.
બરાબર,
માટે કર્મના ઉદયથી થયો છે. તો જે વર્ગણા છે ને એમાં જે રસ વિપાક નથી, જયારે કર્મ બંધાય છે ત્યારે એમાં ઉદય કાળે રસ વિપાક આવે છે. જયારે સત્તામાં પડે છે ત્યારે તો એનો રસ નો વિપાક નથી, ભલે બંધન થયું છે પણ ઉદયમાં આવે ત્યારે એનો વિપાક આવે છે, રસ પ્રગટ થાય છે.
તે
મારી નથી. એટલે આમાં શું છે કે સંસારી જીવ છે એ દ્રવ કર્મ ને શાસ્ત્ર પદ્ધતિ એ નથી સમજતો, પણ દ્રવ કર્મ ને એ કેવી રીતે પોતાના કરે છે મારું નસીબ. મારા નસીબમાં શું વિચારે છે કે મારું નસીબ ભવિષ્યની અંદર સારું હોય તો સારું, તો હું દુઃખી નહીં થાઉં. જો મારું નસીબ સારું હોય તો હું સુખી રહું, એમ એ દ્રવ્ય કર્મને પોતાના કરે છે.
એટલે એનો અર્થ એવો છે કે કર્મ સ્વભાવને મલિન કરે છે એમ માને છે. કર્મ સ્વભાવને મલિન કરે છે એમ માને છે. ખરેખર વિભાવ સ્વભાવને મલિન કરે છે
એમ કે એમ જ લીધું છે.
એમ જ છે
કે વિભાવ સ્વભાવને મલિન કરે છે. વિભાવ એટલે પોતાનો મલિન ભાવ, તે વિભાવ.
બરાબર,
પોતાનો મલિન ભાવ છે એ સ્વભાવ જે નિર્મળ શુદ્ધ સ્વભાવ છે
એને મળે,
એને ઉત્પન્ન નથી થવા દેતો, એ મલિન કરે છે, પોતાના પરિણામ ને મલિન કરે છે.
કર્મ કઈ કરે છે એ વાત ખોટી છે.
કર્મ તો નિમિત્ત છે, માત્ર વિભાવ થવામાં કર્મ તો નિમિત્ત છે, એટલું
છે. નસીબના નામથી કર્મ નું આશ્રય લઈ લે છે. નસીબના નામે પણ કર્મ નું આશ્રય લઈ
લે છે, જીમ લે છે. હાથ જોગરાવા જાય છે, જ્યોતિષ જોગરાવા જાય છે, જન્મ કુંડલી કરાવે છે, અનેક જાતના મંત્ર તંત્રનો પ્રયોગ કરે છે. એ શું કરવા કરે છે કે મારું નસીબ સારું રહે. મારું નસીબ જો સારું રહે તો હું સુખી રહું, મારું નસીબ સારું ન હોય તો હું સુખી કેવી રીતે રહું?
દેખત રીતે બહુ સામાન્ય વાત લાગે. નસીબ દેખત રીતે સમાધાન માટે જીવ સમાધાન કરે, મારા કર્મ એવો, મારા નસીબ એવો, લેકિન એમાં આશ્રય થઈ જાય છે. આ ખ્યાલ નથી.
દ્રવ કર્મનો આશ્રય થાય છે, જે બંધાયેલા દ્રવ કર્મ છે એનો આશ્રય જીવ કરે છે. જયારે કોઈ અશુભ કર્મ નો ઉદય આવે છે ત્યારે પાછું પોતે દુખી થઈને એમ કે છે કે મને બહુ આકરો ઉદય આવ્યો. એમ એ દ્રવ કર્મ ની અંદર અને ઉદય ની અંદર પોતાપણું કરે છે. પોતાપણું કરતા એમાં મલિન ભાવ પોતાને
આકુલતા નથી કરી, મારા નસીબ જેવા એવો મન ફળ મળ્યો, લેકિન એમાં આશ્રય લઈ લીધો, એકત્વ કરી દીધો, આ ખ્યાલ નથી આવતો. આ જીવન
જૂઠું સમાધાન છે,
જૂઠું સમાધાન,
સાચું સમાધાન નથી.
સાચું
સમાધાન તો સ્વરૂપ ના આશ્રય થાય, ઉદયના આશ્રય કે કર્મના આશ્રય સાચું સમાધાન નથી
થતું.
મારું નથી એનું નામ ભેદ જ્ઞાન. તે મારું નથી, વિભાવ મારો નથી, કર્મનો બંધન મારો નથી, કર્મનો ઉદય મારો નથી, એ બધું ભેદ જ્ઞાન.
પણ શરીરની વાત કરીએ તો નો કર્મ મારા નથી,
તેનું કર્મ જ્ઞાન લક્ષણથી લક્ષણે ઓળખી ઓળખીને સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કે લીધી કરી. એટલે સ્વરૂપ શ્રદ્ધા પહેલાં એ લક્ષણથી લક્ષણને ઓળખવાની પદ્ધતિ નાખી દીધી. આ વિધિ છે કે એના ક્રમમાં આ જ પરિણામ હોય છે. જે એ રીતે અનંત ચૈતન્ય ચિહ્ન સહિત કેવી રીતે તે થાય છે સ્વરૂપ શ્રદ્ધા?
જી,
કે અનંત ચૈતન્ય ચિહ્ન સહિત અખંડિત ગુણ પુંજના અને પર્યાયના ધારક દ્રવ્યનો જ્ઞાનાદિ ગુણ પરિણતિ રૂપ અને પર્યાય અવસ્થા રૂપ વસ્તુનો નિશ્ચય થયો. જ્યારે મૂળ વસ્તુની ઓળખાણ થાય છે ત્યારે પ્રમાણના વિષયભૂત આખા પદાર્થનો નિર્ણય પણ સાથે સાથે થાય છે. જ્યારે અનંત ચૈતન્ય ચિહ્ન એ મૂળ સ્વરૂપ છે, જેમાં અનંત 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 ચૈતન્ય રહેલું છે, એ મૂળ સ્વરૂપ છે, અખંડ છે, અખંડિત છે, એમાં ક્યારેય પણ કોઈ ખંડ પડતો નથી, વિભાગ પડતો નથી, છેદ પડતો નથી, અને ગુણનો પુંજ છે, અનંત ગુણનો સમૂહ છે, તે પર્યાય આટલું છે, તે સામાન્ય દ્રવ્ય છે. અને પર્યાયનું ધારક પણ દ્રવ્ય નથી લીધું, એ પ્રમાણનો વિષયભૂત દ્રવ્ય લીધું. પર્યાય ધારક દ્રવ્ય તે પ્રમાણનો વિષયભૂત દ્રવ્ય, તે જ્ઞાનાદિ ગુણ પરિણતિરૂપ, એનાથી જ્ઞાન વગેરે ગુણના પરિણામ થાય છે, ધારાવાહી એમાંથી પ્રગટ થયા કરે છે, તે જ્ઞાનાથી ગુણ પરિણતિ રૂપ અને પર્યાય અવસ્થા રૂપ, વર્તમાનમાં જે કોઈ અવસ્થાઓ પ્રગટ છે તે અવસ્થારૂપ વસ્તુ તેનો નિર્ણય થયો. એમ પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાયનો યથાર્થ નિર્ણય થઈ જાય છે. નિર્ણયના કાળમાં મૂળ સ્વભાવનો નિર્ણય થતાં એમાં રહેલા ગુણોનો પણ નિર્ણય થાય છે અને પોતાની અવસ્થાનો સુધાર, આ જે નિશ્ચય, જે સ્વરૂપનો નિશ્ચય થયો છે તેના આશ્રયે થશે, એના અવલંબને થશે, એવી રીતે જે જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં પર્યાયનું સાચું જ્ઞાન આવ્યું. જેમ આપ જેમ ક્લાસમાં શીખવે, આપણે ત્યાં વર્ગ ચાલે છે ધાર્મિક વર્ગ, ઉદ્રવ કોને કહેવો, ગુણ કોને કહેવો, પર્યાય કોને કહેવું, એમ શીખવે છે. પણ અધ્યાત્મ પદ્ધતિથી જો શીખવે તો એની અંદર એવી રીતે આવે કે જે અનંત ગુણનો સમૂહ છે તે દ્રવ્ય સ્વભાવ છે, એમાં જ્ઞાનાદિ અનેક ગુણો છે તે અને દ્રવ્ય સ્વભાવની વિશેષતાઓ છે, અને તેના અવલંબને જે અવસ્થા અનાદિથી મલિન અનુભવાય છે, અવગુણવાળી છે, તે અવગુણ વટીને સદગુણ પ્રગટ થાય એવો જે ફેરફાર થાય વસ્તુમાં તેને પર્યાય કહીએ, અને એ રીતે એવા પર્યાયને ધારણ કરનાર પદાર્થને પ્રમાણભૂત વસ્તુ કહીએ. પ્રમાણ એવી રીતે આખી વસ્તુ તો શું થાય કે જે દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન છે એ પોતાના હિત અહિતના હેતુ કારણકારી સહિત સમજવા મળે છે. કંટાળ્યો છે અથવા દુખી થયો છે અને એ અવગુણ પોતે મટાડવા ઈચ્છે છે. જો અવગુણ નહીં મટે તો મારા જન્મ મરણના દુઃખ ચાલુ રહેશે એવી એને પોતાને ખ્યાલ આવ્યો છે, તો અવસ્થાનું એ જ્ઞાન છે. પણ એ અવસ્થાનું જ્ઞાન સાચું ક્યારે? કે મારા મૂળ સ્વભાવનું હું અવલંબન લેતા એવા અવગુણ ટળી અને મારા ગુણ પ્રગટ થાય એવી રીતે જે અવસ્થાથી અવસ્થાંતર થાય એનું નામ પર્યાય કહીએ. એવી રીતે એને દ્રવગુણ પર્યાય જ્ઞાન થવું
જોઈએ.
હિતહિતના દ્રષ્ટિકોણથી દ્રવગુણ પર્યાયનો વિષય સમજે તો એને એ પ્રયોજનભૂત વિષય સમજાયો કહેવાય, નહીંતર એને પ્રયોજન સાથે કાંઈ સંબંધ ન રહે તો દ્રવગુણ પર્યાયની સમજણ થઈ પણ પ્રયોજન ન સમજાય.
બીજા શબ્દમાં કહીએ
ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે કે તું પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન કર, દ્રવગુણ પર્યાય રૂપ પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન કર. પણ પ્રયોજનભૂત કઈ રીતે? કે પોતાના અવગુણ આદિ દોષ આદિ ટળે અને સદગુણ આદિ આત્મગુણ પ્રગટ થાય આત્મા એને દ્રવગુણ પર્યાય. માત્ર દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ શીખી લેવું તે પ્રયોજન જ્ઞાન નથી. એવી જ રીતે નવ તત્વમાં લેવું કે પુણ્ય પાપ આશ્રમ અને બંધ એ ચાર તત્વોનું સ્વરૂપ પોતાના ભાવને ભાવના અનુભવથી સમજે. એવા જે જે ભાવો અનુભવમાં આવી રહ્યા છે, પાપરૂપ ભાવ, મેરૂપ ભાવ, એમાં જે આશ્રવ થયો તે અને એમાં બંધ થયો તે પોતે ભાવથી એટકો ઉપયોગથી, તો એ ભાવાત્મક એનું જે જ્ઞાન થાય ત્યારે એને નવતત્વનું જ્ઞાન સાચું કહેવાય. પ્રયોજનભૂત રીતે સાચું એટલે પ્રયોજનભૂત રીતે કે આ પ્રકારના જે તત્વો છે એ મારા આત્માને દુઃખદાયક છે. એ જ રીતે સમનિદ્રા અને મોક્ષ તત્વનો ઉપાદેયપણે પોતાના ભાવમાં જ્ઞાન કરે ત્યારે એને સમનિદ્રા તત્વનું પ્રયોજનભૂત જ્ઞાન કર્યું કહેવાય. એમ નવ તત્વનો જે વિષય છે એ હે ઉપાદેયરૂપ પ્રયોજનથી સંકળાયેલો છે. જો હે ઉપાદેયના દ્રષ્ટિકોણપૂર્વક એ સમજવામાં ન આવે તો એની જે વ્યાખ્યા સમજાય એ જ્ઞાન કાંઈ સાચું જ્ઞાન નથી. એ સમજણ તે બરાબર સમજણ નથી રહેતી. જો સમજાય તો જ એ ઉપકારી છે, નહીતર એમાંથી શુષ્કતા અને શુષ્ક જ્ઞાન ઉત્પન્ન થયા વગર શુષ્કતા આવી જ જશે.
આપણે જરા પત્ર લીધો ત્યારે લક્ષણથી લક્ષને ઓળખવા માટે જે લક્ષ્ય જવું છે તે લક્ષણના લક્ષણ, લક્ષણથી લક્ષને ઓળખવા માટે જે લક્ષ્ય જવું છે તે લક્ષના લક્ષણ
એ વખતે અનુભવ પ્રકાશ થાય ત્યારે લક્ષણથી લક્ષના
જે લક્ષ લક્ષણથી લક્ષને ઓળખવા માટે જે લક્ષ્ય જવું છે તે લક્ષના લક્ષણ. એટલે હવે કહેવામાં આવે છે એમ ને કે સ્વરૂપ થી શ્રદ્ધા કેવી રીતે થાય તે કહેવામાં આવે છે.
લક્ષ છે મૂળ પોતાનું સ્વરૂપ છે. જ્ઞાન જાણવા માત્ર, દર્શન દેખવા માત્ર, સત્તા અસ્તિત્વ માત્ર તથા વીર્ય વસ્તુ નિષ્પન્ન સામર્થ્ય માત્ર, એટલે સ્વભાવ પરિણામને રચના કરે, સ્વભાવ પરિણામની રચના કરે તેને પુરુષાર્થ કહીએ. એટલે વસ્તુ નિષ્પન્ન સામર્થ્ય માત્ર, કેવળ એવા પ્રતીતિ ભાવને, રુચિ ભાવને, આસ્તિકતા રૂપ શ્રદ્ધાને શ્રદ્ધા કહીએ. શું છે? આત્મસ્વરૂપમાં જ્ઞાન જાણવા માત્ર, દર્શન દેખવા માત્ર, સત્તા હોવાપણા માત્ર, અસ્તિત્વ માત્ર એટલે પોતાના હોવાપણા માત્ર, તથા પુરુષાર્થ છે તે વસ્તુના સ્વરૂપની શુદ્ધ અવસ્થાની રચના કરે એવા વસ્તુ નિષ્પન્ન સામર્થ્ય માત્ર, કેવળ એવા પ્રતીતિ ભાવને, એવો પોતાના સ્વરૂપનો પોતાને વિશ્વાસ આવે, રુચિપૂર્વક વિશ્વાસ આવે, ગુણની રુચિપૂર્વક વિશ્વાસ આવે, એવા રુચિ ભાવને આસ્તિકતા રૂપ શ્રદ્ધાને શ્રદ્ધા કહીએ. એવું જેવી પોતાને આસ્તિક આસ્થા બેસે, આવા ગુણ સ્વરૂપની આસ્થા બેસે ત્યારે તેને શ્રદ્ધાન કહીએ છીએ. તેનાથી એટલે તે શ્રદ્ધાનથી, શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલા આનંદ કંદમાં કેવી કેલી કરીને, કેવી નહીં પણ કેલી કરીને હું સુખી થાઉં છું, એવા શ્રદ્ધાંતથી ઉત્પન્ન થયેલું જે આનંદ, નિરાકુળ અવસ્થા અથવા આત્મામાં આત્મસ્થિરતાથી જે ઉલ્લાસ ઉત્પન્ન થયો, તે આનંદ દશા, તેથી કરીને હું સુખી થાઉં છું, એવા આનંદથી હું સુખી છું. જાણવાથી થતો આનંદ તે જ્ઞાનાનંદ, સ્વરૂપને દેખવાથી થતો આનંદ તે દર્શનાનંદ, પરિણમવાથી થતો આનંદ તે ચારિત્રાનંદ, એ પરિણમનથી આચરણથી તે ચારિત્રના આનંદ, એવા સર્વગુણોના આનંદનું મૂળ નિજ સ્વરૂપ આનંદ કંદ, તેની કેલી સ્વરૂપમાં એટલે પોતાની પરિણતિ રમાવવી તે છે. તેમાં વારંવાર પરિણતિ સ્થિર થાય, તેમાં જ પરિણતિ રમે, તેથી સુખ સમૂહ થયો છે, તેથી ઘણો સુખ ઉપજે છે પોતાને. આનાથી બીજો કોઈ ઊંચો ઉપાય નથી. આ રીતે સ્વરૂપ રમણતા કરવી એ એક જ ઉપાય છે, અને તે જ ઊંચામાં ઊંચો ઉપાય છે. સુખી થવાનો આ સિવાય બીજો કોઈ જગતની અંદર ઉપાય છે જ નહીં. પોતાનું શ્રદ્ધાન કરે, પોતાની આસ્થા કરે, અને પોતામાં પરિણામ સ્થિર થાય ત્યારે આનંદ ઉપજે. એ જ્ઞાનાનંદ કહો, ચારિત્રાનંદ કહો, દર્શનાનંદ કહો, જે કહો તે, અને આત્માનો આનંદ છે અને એ જ સુખી થવાનો ઉપાય છે. એ સિવાય બીજો કોઈ સુખી થવાનો ઉપાય નથી. આ સિવાય બીજી રીતે જે કોઈ પણ પ્રકારે જીવના પરિણામ થાય, તે સમસ્ત પરિણામો દુઃખના જ ઉત્પાદક થવાના, આકૃતાના જ ઉત્પાદક થવાના. આ તો સ્વભાવ છે, એટલે સ્વભાવમાં સ્વભાવમાં આનંદ છે એ થયા કરે છે. આનંદ તો અનંત આનંદ, અખૂટ આનંદ અંદર ભેરો છે, એ આનંદ ઉત્પન્ન થયા કરે છે સ્વાભાવિક પરિણતિ, શુદ્ધ પરિણતિ થતી હોવાને લીધે, અબંધ પરિણતિ થતી હોવાને લીધે.
બધા મતલબ બધાનો નિષ્કર્ષ આનંદ પર લઈ ગયા. આનંદ પર લઈ જાય દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં પણ બધાનો સરવાળો આનંદ છે.
એમ છે કે જો જીવને આનંદ ન થાય તો ધર્મમાં આનંદ ન થાય, સ્વરૂપ સુખ ન થાય, તો પછી એ કાર્યનો રસ શું? જો આનંદ ન આવે તો એ કાર્યનો રસ શું? કેવી રીતે રસ આવે જીવને? આનંદ વગર કોઈ રીતે જીવને રસ આવે. અને આનંદ છે એ આત્મસ્વભાવ છે, એ એક અસાધારણ એવો આત્મસ્વભાવ છે કે જેને લઈને અનંતા સિદ્ધો અનંતકાળ પર્યંત, સાદી અનંત કાળ પર્યંત પોતાના સ્વરૂપમાં રહ્યા કરે છે. ત્યાંથી છૂટીને બહાર આવે તો દુઃખ થાય, એવી સ્થિતિમાં આવતા નથી. સમ્યક દ્રષ્ટિને પણ સ્વરૂપ આનંદ આવે છે, એ જ આનંદ વારંવાર એને આનંદમાં જ રહેવું એવી ભાવના એને રહે છે. મારા મારો અનંતકાળ મારા સ્વરૂપ આનંદમાં જ રહેવું એવી ભાવના એને રહ્યા કરે છે. કોઈને કોઈ જીવ દુઃખ તો ઈચ્છતો નથી, એ તો સિદ્ધિ પણ છે.
રમેશભાઈના શબ્દોમાં મેગ્નેટિક પ્રોપર્ટી
ખેંચાણ થાય, અંતર્મુખ થવાનું જીવને ખેંચાણ થવાનું કારણ શું? આનંદ આનંદ છે, એ આનંદ, આનંદ લેવા, આનંદ મેળવવા, આનંદ અનુભવવા માટે જીવને અંતર્મુખ થવાનું વારંવાર આકર્ષણ થાય છે. કેમ કે અંદર આનંદ ભરેલો છે, એટલો બધો આનંદ ભરેલો છે, એની કોઈ સીમા નથી એટલો આનંદ ભરેલો છે. આખું જગત જેની આગળ તુચ્છ ભાસે, એક જગન્ય આનંદ પાસે જશે પોતે. કે ઇન્દ્રને ઇન્દ્રાસન છે એ દુઃખરૂપ લાગે છે, આસન એટલું બધું ઉત્કૃષ્ટ છે કે જેનું વર્ણન અહીંયા તો કોઈ કરી જ ન શકે. એ ઇન્દ્ર ઇન્દ્રધર્મ ઇન્દ્ર પોતે સમ્યક દ્રષ્ટિ છે. પણ સ્વરૂપમાં આનંદ લેવા માટે જે અંતર્મુખ પરિણામ થાય, એ પરિણામ થવાને બદલે ઇન્દ્રાસન ઉપર બેસવાના બેસવાના એને જે બાહ્ય પરિણામ થાય છે, એ બાહ્ય પરિણામ એને દુઃખનો અનુભવ કરાવે છે. માટે ઇન્દ્રાસન દુઃખરૂપ છે એમ કહી દે છે. ખરેખર તો ઇન્દ્રાસનમાં બેસવાના પરિણામ દુઃખરૂપ છે, પણ નિમિત્ત પર આરોપ આવે છે. સુખનો અને દુઃખનો આરોપ નિમિત્ત ઉપર આવે છે. આનાથી બીજો ઊંચો ઉપાય નથી. પરમ કૃપાળુ ભગવાન ભવ્ય જીવોને એ શિવરા એટલે શિવ માર્ગ, કલ્યાણ માર્ગ, મોક્ષ માર્ગ સોલો દર્શાવ્યો છે. સોલો એટલે શેલો, શેલો સુગમ સરળ સુખદાયક સુંદર અને સોહામા બધા અર્થ એમાંથી નીકળે છે. ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા, નિજ ભગવાનની ભાવનાથી સંતો છે એ પણ મહંત થયા, મોટા કહેવાયા. મેં પણ આ જ ભગવાનનો અવગાઢ થંભ રોપ્યો છે, મેં પણ આ જ ભાવનાનો, કેવા સ્વરૂપની ભાવનાનો, ભગવાનની ભાવનાનો, નિજ સ્વરૂપના ભગવાનની ભાવનાનો અવગાઢ સ્તંભ રોપ્યો છે, ગાઢ સ્તંભ રોપ્યો છે. આમ કરીને દીપચંદજી સાહેબે પોતાના પરિણામની વાત કરી લીધી છે કે મેં પણ મારા નિજ સ્વરૂપની ભાવના કેવી કરી છે, અવગાઢ ભાવના કરી છે, પ્રગાઢ ભાવના કરી છે. અને સ્તંભ રોપ્યો છે એનો અર્થ શું છે કે હવે એમાંથી પાછું નહીં ફરાય. જેમ કે રણસ્તંભની અંદર સ્તંભ રોપી દઈએ એટલે પછી ત્યાંથી પાછું ન ફરે, એ ત્યાંથી આગળ વધીને જીત મેળવવાની હોય, પણ ત્યાંથી હાર ખાઈને ત્યાંની પાછળ ન જાય, જીવતા પાછા ન ફરે ત્યાંથી, એનું નામ સ્તંભ રોપ્યો કહેવાય. કે આ સ્તંભ રોપ્યો એટલે અમે જીવીએ છીએ ત્યાં સુધી આથી પાછળ નહીં હટીએ અમે, એનું નામ વિજય સ્તંભ કહેવાય છે. એમ પોતે આ જ ભાવનાનો એટલે ભગવાનની નિજ સ્વરૂપની ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે. પોતાને ખાતરી આવી ગઈ છે કે હવે આગળના કોઈ ભાવ ભાવાંતરમાં હું પાછો પડવાનો નથી, હું મારા સ્વરૂપમાં આગળ ને આગળ, આગળ ને આગળ જ
ક્ષાયક સમય દ્રષ્ટિ નથી. ક્ષાયક સમય દ્રષ્ટિ નથી,
દ્રષ્ટિ ભલે
સમ સમય દ્રષ્ટિ
સમ સમય દર્શનમાં પણ આવે એવી પોતાની ખાતરી આવે છે. સમ્યક દર્શન તો એક ગુણની પર્યાય છે, પણ બીજા ગુણ કામ કરે છે કે નહીં
કરે છે
કે પોતાને ખ્યાલ આવી જાય છે. મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સ્તંભ રોપ્યો છે, સમ્યક દ્રષ્ટિને એવો નિરંતર અભ્યાસ રહે છે. આપણું પરિણામ સમ્યક દ્રષ્ટિ રહે કે હું મારા જે માર્ગ છે એની અંદર હવે સુખી પૂર્ણ થવાનો છું, એવો પરિણામ મને વારંવાર એને પરિપૂર્ણતા વિશ્વાસવાળો પરિણામ આવી જાય છે.
અત્યારે કુદરતી એવા મહાત્માઓના દર્શન મળે છે,
શક્તિનો
વિકાસ થયો હતો કે જેને એમ કે છે કે મેં હવે મારો સ્તંભ રોપ્યો છે, મારી ભાવનાનો સ્તંભ રોપી દીધો છે.
જેવો મળે તમ રોપે, આ વિજય તમ રોપે, લગ્ન થાય ત્યારે મળે તમ નાખે.
પછી કર્મના અભાવથી પાઠાંતરમાં નીચ સ્વભાવ થાય એમને છે, અને અસ્થિથી કર્મનો અભાવ, અસ્થિથી નીચ સ્વભાવ, થી સ્વરસ મંડિત સુખનો પુંજ પ્રગટે ત્યારે જ્ઞાન કૃતિકૃતિ થાય છે, ત્યારે કર્મનો અભાવ થાય છે, અથવા તો પોતાના સ્વભાવથી આત્મરસ અમૃતરસ છે, સ્વરસ મંડિત સુખ છે એટલે સુખામૃત પ્રગટે છે, અનુભવના સુખનો અમૃત પ્રગટે છે, ત્યારે પોતે તૃપ્ત થાય છે અથવા કૃતિકૃત થાય છે કે હવે મારે કંઈ કરવાનું નથી, જે કરવું તું એ થઈ રહ્યું છે, મારા સ્વરૂપમાંથી સુખનું અમૃત છે એનો હું અનુભવ કરું છું, અને જે મારે કરવા યોગ્ય છે તે આટલું છે,
જે જ્ઞાનથી સુખ પ્રગટે તે જ્ઞાન, બાકી જ્ઞાન નહીં,
બાકી કોઈ જ્ઞાન, જે જ્ઞાન સુખ ન પ્રગટાવે એને જ્ઞાન શું કહેવું, એમ કહે છે આત્માના અંદરનું સુખ જે પ્રગટ ન કરાવે એને જ્ઞાન શું કહેવું, જ્ઞાન નથી પણ અજ્ઞાન છે,
એટલે બુદ્ધિ શું
કહેવાય,
એટલે બુદ્ધિ શું કહેવાય,
એને મતિ શું કહેવાય, અને ખરેખર તો જે જ્ઞાનથી સુખ ન પ્રગટે એવું જે અજ્ઞાન હોય એનાથી દુઃખ પ્રગટ્યા વગર રે નહીં, પાછું એમાં આકુલતા જ ઉત્પન્ન થાય એવું બને છે, અને નિશ્ચય થયા અને વિશ્વાસ થયા, નિશ્ચયમાં પ્રગટ લક્ષણથી આખું સ્વરૂપ લક્ષિત થઈ જાય છે ત્યારે વિશ્વાસ આવે છે, એટલે એમાંથી અનુભવ પ્રગટે છે. પ્રતીતિમાં તો ચિંતામણી પાયમાં જેવો અષ્ટ્યો છે, એ પ્રમાણે મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રકાર પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો કે કોણ સમ્યક મતિ જ્ઞાન જેને પ્રગટ થયું તેને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો, એટલે અંશ પ્રગટ થયો એમાં એવો જાગ્યો કે કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવ્યું, એક મતિ જ્ઞાન જ્યાં સમ્યક પ્રકારે ખીલ્યું તો એ મતિ જ્ઞાનની અંદર પોતાનું જે કેવળ જ્ઞાન છે, પરિપૂર્ણ કેવળ જ્ઞાન છે એનો એનું શુદ્ધત્વ, એ કેટલો પોતાનું આત્માની પરિપૂર્ણ શુદ્ધતા થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે, એટલી પ્રતીતિ એને એક મતિ જ્ઞાનમાં આવે છે. બહુ સરસ વચન કીધું છે કે એ પ્રમાણે મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ, એટલે જેવું સ્વરૂપ મહાન છે એવી મહાનતાનો પ્રભાવ એક દેશમાં, એટલે એક અંશ ખુલ્લો થયો મતિ જ્ઞાનનો ત્યાં એવો જાગ્યો, એ અંશની અંદર એવો પણ પોતાનો મહિમા આવ્યો કે કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ એને જણાઈ ગયું, પ્રતીતિમાં આવી ગયું, પ્રતીતિ દ્વારા એને વિશ્વાસ આવ્યો કે હું આવો પરિપૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનમય છું, જેવા સિદ્ધ પરમાત્મા પરિપૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનમય છે એવો જ હું પરિપૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનમય છું, કિંચિત માત્ર ફેર નથી, સિદ્ધ પરમાત્મા અને આ અંદરમાં બિરાજમાન પરમાત્મા એ બે વચ્ચે કોઈ ફેર નથી. બીજી રીતે કહીએ તો એ મતિ જ્ઞાનમાં એણે પોતાના સિદ્ધ પદનો અનુભવ કર્યો, મૂર્તિમંત સિદ્ધ સ્વરૂપ જ આત્મા છે, આત્મા એટલે સિદ્ધ પદની મૂર્તિ, જે નમો સિદ્ધાર્થમાં પણ એક પંચ નમસ્કાર પદની અંદર જે કહીએ છીએ એ નમો સિદ્ધાર્થમ કહેતા એક સાથે બે અનુસંધાન થઈ જવું જોઈએ, નમો સિદ્ધાર્થમ એટલા બધા જે સિદ્ધો છે એમાં પોતાને નમસ્કાર આવી જવો જોઈએ ત્યારે નમો સિદ્ધાર્થમ સાચો, મિત્ર પોતાને સિદ્ધનો ભાવ ભાઈસો નથી, જેવા સિદ્ધ પરમાત્મા છે એવું જ આ સાક્ષાત સિદ્ધ પદ છે, આપણા પોતે છે, નમો સિદ્ધાર્થમ કહેતા એનો નમસ્કાર આપવો જોઈએ, તો સિદ્ધાર્થમ નમો સિદ્ધાર્થમ સાચો, નહીતર વિકલ્પ માત્ર છે અથવા ભાષા માત્ર છે, નમો સિદ્ધાર્થમ નથી થતું, એનું નામ નમો સિદ્ધાર્થમ છે.
કેવી પરિભાષા છે કરી,
એવી પરિભાષા છે આપણા નમો સિદ્ધાર્થમ એમ કહેતા પોતાના આત્માને નમસ્કાર થઈ જાય, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ જ છે, અનંતા સિદ્ધો એમાં આવી ગયા, પોતાના આત્માના સિદ્ધ સિદ્ધાત્માને નમસ્કાર કરતા અનંતા સિદ્ધોને પણ નમસ્કાર પહોંચી ગયા, એટલા માટે તો સમયસારની પ્રારંભની ગાથામાં એ વાત લીધી છે આચાર્ય મહારાજ કહે છે કે આ સમયસારની ટીકા હું તને સંભળાવું છું, એમાં મારા આત્મામાં સિદ્ધપદને સ્થાપું છું અને તારા આત્મામાં પણ સિદ્ધપદને સ્થાપું છું. પ્રવચન સારમાં ભક્તિ કરી ભગવાનને નમસ્કાર કર્યા, હું મારા દીક્ષાના પ્રસંગે સર્વ ભગવંતોને નમસ્કાર કરું છું. ગુરુને તો ભાવ વિષય એવી રીતે લીધા ને, તો ભાવ એ રીતે અનંતા સિદ્ધોને નીચે ઉતારે છે. જ્યારે દીક્ષા પોતે લીએ છે એટલે આત્માની શુદ્ધિનો એક પગલું આગળ ભરે છે, એક મહાન કદમ ભરે છે, મોટું પગલું ભરે છે, ક્ષેત્રમાં જવાનું, સ્મરણ કરવાનું, એ પ્રકારની મહિમા છે.
માતાજીને એક વાર પ્રસંગ વસ્તુ અર્ક ચડાતા જોયા હતા ભાવપુરી, ભાવપુરીમાં માતાજીને અર્ક ચડાતા જોયા હતા. ભાવપુરી
ભાવપુરી
પાસે તો માતાજીનું જે એક્શન હતો અબ ખ્યાલ આવે છે. એક્શન જે સ્મૃતિમાં છે કે માતાજી અર્ક એમ લઈને એમ કરે એમ આપો હું એમ કર્યો હતો
પોતાના ઘરના દરવાજે રહીને સામે ભગવાન નું મંદિર માં ભગવાન શિવ ભગવાન દર્શન કરતા હતા અને અર્ઘ ચડાવતા હતા. એ શ્રીબંદર ભગવાન સ્થાપના કરેલા છે સમગ્ર મંદિરમાં છે બરાબર. પછી આમ પૂર્વ દિશામાં પાછા મળીને અર્ક ચડાવે છે.
સાક્ષાત
છે મંદિર ભગવાન ત્યાં બિરાજે છે, ત્યાં ઉપયોગ લઈ જાય છે. એક વાર હમણાં વાત કરતા હિંમતભાઈના વાઈફ સુશીલાબેન, માતાજી એમ કે છે કે અંદરમાં હું મારા સ્વરૂપનું અવલોકન કરું છું અને બહાર એ એક મારું મુખ્ય કામ છે, એ કામ હું મુખ્યપણે કરું છું મારા સ્વરૂપના અનુભવ. પછી બહાર નીકળું છું ત્યારે કામ દેવગુરુ શાસ્ત્રનું સ્મરણ કરું છું, નહીં તો સાક્ષાત સિમંદર ભગવાનના દર્શન કરવા જાઉં છું. સ્મરણ કરું છું એમ
નહીં,
મહાવિદ્ય સ્થિત સિમંદર ભગવાનનું જાતિ સ્મરણમાં સ્મરણ કરું છું એમ ને, જાતિ સ્મરણ મતિ જ્ઞાનથી, તો મારા મતિ જ્ઞાનમાં જાતિ સ્મરણ મને વર્તે છે માટે હું જાતિ સ્મરણમાં એ ક્ષેત્ર યાદ કરું છું એમ ને. મારો ઉપયોગ સાક્ષાત તેના દર્શન કરવા જાય છે એમ લેતા
બરાબર
છે. એવી રીતે એ એમના જ્ઞાનની જે વિશિષ્ટતા હતી એ પ્રકારે દૂર ક્ષેત્ર પર આપણે ગોપાળદેવ નો ફોટો જોઈએ છીએ, કેમ ઉપયોગ ત્યાં જાય છે, ફોટા ઉપર ઉપયોગ જાય છે, ફોટો જોઈએ છીએ એવી રીતે અસંખ્ય યોજન છે. સાક્ષાત દર્શન કરી આવે શું
આરાધનામાં
એવી બધી વિશિષ્ટતાઓ જ્ઞાનાતિશય જેને કહેવામાં આવે છે, મતિ જ્ઞાન નો અતિશય, કૃત જ્ઞાન નો અતિશય, અતિશય પ્રગટ છે. બહુ સરસ વાત છે, અમુક અમુક ટુકડા તો એવા સરસ આવે છે એ પ્રમાણે મતિ જ્ઞાનીને એટલે સમ્યક મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો, એટલે એક અંશ જ્યાં મતિ જ્ઞાન ખુલ્લું થયું ત્યાં એવો જાગ્યો કે કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવી ગયું. કેવળ જ્ઞાનનું જે શુદ્ધત્વ છે પોતાની અંદર આવું કેવળ જ્ઞાન હોય અને આવી શુદ્ધતા હોય, કેવળ જ્ઞાન વખતે આવી શુદ્ધતા હોય અને આવું કેવળ જ્ઞાન પ્રગટ થાય. તેથી અશુદ્ધત્વ અંશને પણ પોતાનો કલ્પતો નથી. પછી એવું શુદ્ધત્વ, પરિપૂર્ણ શુદ્ધત્વ જ્યાં પોતે જાણ્યું ત્યારે અવસ્થાની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ અશુદ્ધ અંશ છે એમાં એને પોતાપણું નથી થતું. અપરચિત છે, મારા સ્વરૂપથી વિરુદ્ધ છે, મારા સ્વરૂપથી બાહ્ય છે, અને સ્વરૂપમાં મારા સ્વરૂપમાં એ છે જ નહીં, મારામાં એ છે જ નહીં, મારાથી બહાર છે. એવું એ રીતે કલ્પના, જે ભૂતકાળમાં જે રાગમાં કલ્પના થતી હતી પોતાપણાની, એ કલ્પના કોઈ એક અંશમાં પણ થતી નથી. એમ કેમ છે? કલ્પતો નથી એટલે પહેલાં તો કલ્પના કરતો હતો, તે દિવસે કાંઈ રાગને આત્મા એક નહોતો થતો, ત્યારે સ્પષ્ટ ભિન્નપણે જાણે છે. સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું છે. આવું જે સ્વસંવેદન છે તે મતિ જ્ઞાન વડે થયું છે. જ્ઞાન પ્રકાશ મારો છે એ પ્રમાણે શ્રુત જ્ઞાનમાં વિચારે છે. મેં મનન કર્યું તે કેવો છો, હવે શ્રુત જ્ઞાનની અંદર જે મનન ઉપડે છે, આત્મ સ્વરૂપનું મનન કેવું થાય છે એ મનન અહીંયા મારી જાત લીધું છે. હું 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 કરી દેશે, હું જ્ઞાનરૂપ છું, હું આનંદરૂપ છું, ત્યાંથી શરૂઆત કરી છે, હું થી શરૂઆત કરી છે. કોઈ ત્રીજી પેદાનો વિચાર નથી, પોતાની જાતને સામેલ કરે છે. અને નીચે બોલ ટાઈપમાં એક વાત લીધી છે કે કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન વધારે છે. આ રીત છે. વારંવાર સ્વસંવેદન જ્ઞાન દશામાં ક્યાંથી આવે છે, કેમ આવે છે? કે જે કેવળ જ્ઞાનમય વસ્તુ છે, માત્ર જ્ઞાનમય જે વસ્તુ છે એની એની પ્રતીતિ પ્રત્યક્ષ ભાવે કરે છે. પ્રત્યક્ષ જ હું આવો છો ને, જે બોલ આપણે આવ્યો છે 232 હું પ્રત્યક્ષ છું, હું પ્રત્યક્ષ જ છું, એમ પોતાનો વિકલ્પ નથી કરતા. હું આવો છું ને આવો છું, પ્રત્યક્ષ છું. એવી જે પ્રત્યક્ષ પ્રતીતિમાં જોર આવે છે પ્રત્યક્ષતાનો, પ્રત્યક્ષપણે પોતાનું અનંત પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે અને એની પ્રતીતિથી જોર ઉત્પન્ન થાય છે, પુરુષાર્થ ઉત્પન્ન થાય છે, જેથી સ્વસંવેદન વધતું જાય છે. સ્વસંવેદન વારંવાર આવતું જાય છે, વારંવાર આવવાથી સ્વસંવેદન વધતું પણ જાય છે. એ વાત એમણે લીધી છે, પોતાના સ્વાનુભવથી આ વાત લીધી છે. બહુ સારી શૈલી આવી છે.
અને
સમક મના પરિવર્ણ હોય છે ત્યારે એમાં જ્ઞાન નું જ્ઞાન વેદન છે, પ્રત્યક્ષ હોય છે. એ સાથે જ વેદન, જ્ઞાન ના જ્ઞાન વેદન સહિત જ એ પરિણામ ચાલે છે. જ્ઞાન વેદનનો અભાવ થઈને કે જ્ઞાન વેદન રહીત થઈને એ પરિણામ નથી ઉઠતો સમય જ્ઞાન, કારણ કે મતે સમજક છે ને, માટે એનું મનોપ્રેમની અવધિમાં પણ વેદન સાથે જ છે. એમ કે મતિ સ્વરૂપનો તો અભાવ થતો નથી. અવધિ જ્ઞાન પ્રગટે કે મનોપ્રેમ જ્ઞાન પ્રગટે તો મતિ સ્વરૂપનો તો અભાવ થતો નથી, જ્ઞાન વેદન સાથે જ છે. જ્ઞાનનું જે જ્ઞાન વેદન છે એ ક્યાં ચાલ્યું જાય, એ કયો ભલે ને પાંચ જ્ઞાનમાંથી ગયે ગમે એ જ્ઞાન પ્રગટ્યો ચાલે, પણ જ્ઞાનમાંથી જ્ઞાનનું વેદન ક્યાં ચાલ્યું જાય? તો જેને એ વેદન વેદવાની પદ્ધતિ જે છે એ પરિણામમાં આવી ગઈ, વેદન જ્ઞાનના વેદનની વેદવાની કાર્ય પદ્ધતિ જેને પકડાઈ ગઈ કે આવી ગઈ, એ ગ્રીપ જેને છે એને તો કોઈ પણ જ્ઞાન પ્રગટ થાય, પોતાના વેદન વગરનું જ્ઞાન રહેતું જ નથી. જ્ઞાનમાંથી જ્ઞાન વેદન જાતું નથી, અભાવ થતો નથી, મળતું નથી, એટલે સદાય જ્ઞાન વેદન
મળી ગયા છે. વેદનની વૃદ્ધિના પરિણામ સ્વરૂપ જ આ મન પરિહાર પ્રગટ છે, કેવલ પ્રગટે છે અથવા વૃદ્ધિનું રિઝલ્ટ છે. કેવલ જ્ઞાન એટલે સ્વસંવેદનની વૃદ્ધિનું રિઝલ્ટ
છે. કેવલ જ્ઞાન એટલે પરિપૂર્ણ સ્વસંવેદન હોય. આપણે જે મૂર્તિના દર્શન કરીએ છીએ અરિહંત પરમાત્માની, એ ખરેખર તો સ્વસંવેદનની મૂર્તિ છે. હરિયત ભગવાનની મૂર્તિ તે પથ્થરની મૂર્તિ નથી, ધાતુની મૂર્તિ નથી, પણ સ્વસંવેદનને પહોંચે છે, અને કેટલું સ્વસંવેદન છે કે જેનું અનંત સ્વસંવેદન છે એવી મૂર્તિ પ્રત્યક્ષ આપણી સામે છે, એને નામ અર્યંત દર્શન છે. કેવી રીતે દર્શન કરવાનું એ તો દેવ અધિકારમાં આવશે. અને એવો અનંત સ્વસંવેદનમય આત્મ સ્વભાવ પોતાનો છે પાછળ, અહીંયા પણ એમ જ છે. જેવું અનંત સ્વસંવેદન ત્યાં મૂર્તિમાં પ્રગટ છે, એવું મારાને મારી અંદર પણ એવું સ્વસંવેદન ભરેલું છે.
પ્રકરણ વિધિનું છે,
પોતાના પરિણામ છે એ પરિણામ આત્મરસ વાળું એ પૂર્વક આ બધું લખાણ ચાલે છે. રસ કરો છે એ મુખ્ય વાત છે. પોતાનું સ્વરૂપ સાક્ષાત કેવી રીતે થાય તે કહેવામાં આવે છે.
હું જ્ઞાન રૂપ છું, આનંદ રૂપ છું, એ રીતે ચાર જ્ઞાન માં
સ્વસંવેદન પરિણતિ વડે છે. પરને જાણવાથી એક દેશ પ્રત્યક્ષ છે, સાથે કે સર્વાવધિ વડે સર્વવર્ગના પરમાણુ માત્ર દેખે પ્રત્યક્ષ છે, એક દેશ પ્રત્યક્ષ, અને મનપરે પણ પારકા એટલે બીજાના મનનું જાણે તેથી એક દેશ પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. મતિસ્વરૂપ જ્ઞાન પરોક્ષ છે, તો પણ તે પરોક્ષ જ્ઞાનના ઉપયોગ કાળે પણ પોતાના સ્વસંવેદનથી આત્મા પ્રત્યક્ષ હોય તો જે જ્ઞાન અંશ પ્રત્યક્ષ થયું ત્યારે તો આત્મા પોતાના સ્વસંવેદનથી પ્રત્યક્ષ જ રહે ને, પરોક્ષ થવાનું એને શું કારણ છે? મતિસ્વરૂપ પરોક્ષ છે ત્યારે પણ પોતાના સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. તો જે બિલકુલ પરોક્ષ છે એવા જ્ઞાનના સદભાવમાં પણ સ્વસંવેદન તો પ્રત્યક્ષ જ છે, તો પછી અંશ પ્રત્યક્ષ જ્ઞાન થયું, પરોક્ષ મટીને આગળ વધ્યું ત્યારે તો પ્રત્યક્ષ હોય એવા ક્યાં સવાલ જ છે? અને કેવળ જ્ઞાનમાં તો સર્વત્ર પ્રત્યક્ષ પણ છે.
મતિસુખ જ્ઞાન આધ્યાત્મિક વિવરણ કર્યું, આનંદ તો આગમ અપેક્ષાથી જે રીતે છે એ રીતે અવધિ જ્ઞાનના મન પ્રિય જ્ઞાનમાં તો જે આગમ પદ્ધતિથી જે વર્ણન આવ્યા છે એ રીતે વર્ણન કર્યું છે, અને મતિસુખમાં અધ્યાત્મ પદ્ધતિથી વિશ્લેષણ કર્યું છે.
મુદ્દો શું છે કે જે જ્ઞાન પોતે સ્વયં પરોક્ષ છે એવા મતિને શું કરે, બરાબર છે? એ કાળે પણ અધ્યાત્મ પરિણતિ તો સ્વસંવેદન રૂપ જ છે. તો જે જ્ઞાન આગમમાં પરોક્ષ કયા છે એવા પરોક્ષ જ્ઞાન વખતે પણ જો અધ્યાત્મ પરિણતિમાં સ્વસંવેદન પ્રત્યક્ષ આત્મા હોય તો પછી જે જ્ઞાન વધારે નિર્મળતાથી ઉઘડ્યું છે ને, અવધિ અને મનોપર્ય તો નિર્મળતા વધે ત્યારે ખુલ્યું છે, તો એમાં અધ્યાત્મ પરિણતિને શું બાધા છે? એ કાંઈ અધ્યાત્મ પરિણતિમાં તો સ્વસંવેદન ચારે જ્ઞાન વખતે સ્વસંવેદન છે, એ તો વેદને તો વેદન સાથે સંબંધ છે. અધ્યાત્મ મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, મનોપર્ય જ્ઞાન છે, એને કાંઈ સંબંધ નથી, પોતાના તો પોતાના સ્વસંવેદનથી જ પ્રત્યક્ષ પણ છે. અને કેવળ જ્ઞાનમાં તો સર્વ પ્રત્યક્ષ છે. પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ, તેથી સમ્યક નામ પામ્યું. શું છે? પોતાનું જાણવું થયું, જે જ્ઞાનમાં પોતાનું પોતાને જાણવું થયું, પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં, જ્ઞાન માત્ર આ સમય સાથેથી પદ્ધતિ છે. પોતાનું જાણવું એટલે પોતાના સ્વરૂપનો અનુભવ પોતામાં જ થયો અને અનુભવપૂર્વક પ્રતીતિ થઈ છે કે જેવો હું જ્ઞાન માત્રપણે અનુભવમાં આવું છું એવો જ છું. પછી જ્ઞાન આનંદ અસ્તિ એનો ભેદ પાડવાની જરૂર નથી, જેવો હું મને અનુભવમાં આવું છું એવો જ છું એવા ભાવનું નામ પ્રતીતિ છે. એવી પ્રતીતિ અનુભવથી થઈ, તેથી સમ્યક નામ પામ્યું, અને તેથી ત્યાં સમ્યક ઉત્પન્ન થયું. સમ્યક તો સમ્યક પણ ઉત્પન્ન થયું, તો એટલે પણ સમ્યક પણ ઉત્પન્ન થયું. જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થયું શુદ્ધ, જ્યાં સુધી કેવળ નથી ત્યાં સુધી ગુપ્ત છે. જ્ઞાન માત્ર વસ્તુ જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સર્વથા શુદ્ધ થાય, અવસ્થાએ પણ પરિપૂર્ણ શુદ્ધ થાય. જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી ગુપ્ત શુદ્ધ છે, એટલે સ્વરૂપે શુદ્ધ છે, સહજ સ્વરૂપે, સહજાત્મ સ્વરૂપે આત્મા શુદ્ધ છે. અને કેવળ જ્ઞાન થાય ત્યારે સર્વથા શુદ્ધ થાય છે. કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ કરી, પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરી સ્વસંવેદન વધારે છે. આ જે મોટા ટાઈપમાં જે લીધું છે એ વચન જે છે એ વિધિ વિષય વચન છે કે ધર્માત્મા પણ મોક્ષ માર્ગમાં કેવી રીતે આગળ વધે છે, કે પ્રત્યક્ષપણું કરી કરીને પ્રત્યક્ષપણું જ્ઞાનમાં થાય છે અને પ્રતીતિનું જોર વધતું જાય છે, પ્રતીતિ અનુસાર બળ વધતું જાય છે, એટલે દ્રષ્ટિના બળે આગળ વધે છે એ જે કહેવાય છે, એમાં જ્ઞાનમાં પ્રત્યક્ષતા આવે છે એ વધારે એની અંદર જોરમાં આવિર્ભાવ વધારે ભાવ કરે છે, ત્યારે પુરુષાર્થ વધે છે, ત્યારે જે આવિર્ભાવ થાય છે આત્મભાવ એમાં સ્વસંવેદનથી જે પ્રત્યક્ષપણ થાય છે તો વારંવાર પોતાના પ્રત્યક્ષ સ્વરૂપને જ્ઞાનમાં વિશદપણે ગ્રહણ કરે છે, વિશદ એટલે સ્પષ્ટ, સ્પષ્ટપણે ગ્રહણ કરે છે, કેમ કે પ્રત્યક્ષપણ છે ને એટલે પોતાના ભાવમાં પ્રત્યક્ષ છે, વસ્તુ પ્રત્યક્ષ છે અને એવો જ છું એમ પ્રતીતિમાં જોર આવે છે, એટલે પ્રતીતિ પ્રત્યક્ષ કરીને એમ લે છે, જ્ઞાન અને શ્રદ્ધાનું સાથે બંને મન લીધું એટલે પ્રતીતિ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનને વધારે છે, પોતાનું જે સ્વસંવેદન છે એમાં વૃદ્ધિ કરે છે, જેટલું સ્વસંવેદન વધે છે એટલો મોક્ષ માર્ગની અંદર વિકાસ થાય છે, તેના તે ગુણ સ્થાનમાં વિકાસ થાય છે, તે ગુણ સ્થાનની ચરમસીમાએ પહોંચે પછી ઉપરના ગુણ સ્થાનમાંથી આવી જાય છે અને એ ગુણ સ્થાનમાં વિકાસ થતો જાય છે, પણ સ્વસંવેદન વધતું જાય છે, જેમ જેમ મોક્ષનો વિકાસ થાય તેમ સ્વસંવેદન વધતું જાય છે, 14 ગુણ સ્થાન તો સ્થૂળ વિભાગ છે એના, સૂક્ષ્મપણે જોઈએ તો પ્રત્યેક ગુણ સ્થાનની અંદર જેટલું સ્વસંવેદન વૃદ્ધિગત થયું એટલો પોતે મોક્ષ માર્ગની અંદર વિકાસ પામતો જાય છે, આગળ વધતો જાય છે, અને જ્ઞાની આ રીતે પોતાના કેવળ જ્ઞાન માત્ર વસ્તુ, કેવળ જ્ઞાન કેવળ લોકાલોકને જાણે એમાં અહીં લેવું, કેવળ એટલે સર્વથા જ્ઞાન માત્ર, સંપૂર્ણપણે જ્ઞાન માત્ર એવી જે પોતાની વસ્તુ એટલે આત્મ પદાર્થ, એની પ્રતીતિ પ્રત્યક્ષ કરીને પ્રતીતિ દ્વારા પ્રત્યક્ષ કર્યા કરે છે, આવો જ છું કાલે 232મો ગુણ જોયો, એ રીતે પ્રત્યક્ષ કરવાની એક પદ્ધતિ છે, હું તો પ્રત્યક્ષ જ છું ને, પછી હું મારો વિકલ્પ કરીને કલ્પનામાં શા માટે આત્માને લઉં કે હું આવો છું ને તું છું, જેવો છું એવો હું પ્રત્યક્ષ છું, મારા જ્ઞાન મારું જ્ઞાન પણ પ્રત્યક્ષપણે વેદે છે એને, અને વસ્તુ પણ સહજ પ્રત્યક્ષ છે સામે, જ્ઞાનમાં પ્રત્યક્ષતા છે અને વસ્તુમાં પ્રત્યક્ષતા છે, એટલે કલ્પના કરવાની કોઈ જરૂર નથી, અને એ પ્રત્યક્ષતાને કારણે સ્વસંવેદન વધતું જાય છે, માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન, એકલું જ્ઞાન, એકલું જ્ઞાન માત્ર એમ જોયું,
એની અપેક્ષાનું જે કેવળ જ્ઞાન છે એ
નહીં, એ નથી લેવું, કેવળ જ્ઞાન માત્ર વસ્તુ, વસ્તુ એટલે ત્રિકાળી સ્વભાવ લેવો છે, જે પરિપૂર્ણ જ્ઞાન અનંત જ્ઞાન ઘન છે, એ જ્ઞાન ઘન વસ્તુ નહીં, માત્ર એમાં રાગ નહીં, દેહ નહીં, પરમાણુ નહીં, કોઈ કાંઈ નહીં, અનંત જ્ઞાન ઘનમાં અનંત ગુણ આવી ગયા પણ એનો ગુણભેદ નહીં, ગુણભેદ નહીં કહેવા માટે માત્ર જ્ઞાન, જ્ઞાન માત્ર વસ્તુ એમ કહેવામાં આવે છે,
પ્રતિતિ તો પ્રતિતિ છે, પ્રતિતિ તો પ્રતિતિ છે, શ્રદ્ધા તો શ્રદ્ધા જ છે, એક દફા શ્રદ્ધા જે પોતાના દ્રવ્યનો કબજો કરી દીધો એમાં તો કોઈ ને કોઈ ભરતી થાય છે ને કોઈ ભરતી થાય છે, શ્રદ્ધા તો શ્રદ્ધા જ છે, પછી જે શ્રદ્ધાનું બળ જો કહે છે કે શ્રદ્ધાના ભળે આગળ વળાય છે, આ કઈ વિવિક્ષા છે,
એક વખત શ્રદ્ધા થઈ તે પડી રહી એમ ગયો છો, શ્રદ્ધા થઈ પડી નથી રહી,
પડી નહીં,
એનું જે પરિણમન છે એ પરિણમન રૂપી કાર્ય છે, અને એ કાર્ય છે એ કાર્યનું કોઈ ફળ આવે છે, પ્રતિ સમય શ્રદ્ધા કાર્ય કરે છે તો પ્રતિ સમય તેના કાર્યનું કઈ ફળ આવવું જોઈએ કે ના આવવું જોઈએ, કે એ કાર્ય છે મોક્ષ માર્ગમાં વૃદ્ધિ થવી, મોક્ષ માર્ગમાં આગળ વધવું, તે અથવા એ ગુણથી લઈએ તો તેનું કાર્ય છે પુરુષાર્થમાં વૃદ્ધિ થવી, તે પ્રતીતિના બળે આગળ વધે છે, એટલે પ્રતીતિ પૂર્વક બળ નામ પુરુષાર્થ તીવ્ર થાય છે એટલે આગળ વધે છે,
પ્રતીતિ પુરુષાર્થમાં નિમિત્ત પડે,
પ્રતીતિ ભેગી દ્રષ્ટિ કહેવાય,
અને જ્ઞાન પણ પુરુષાર્થમાં નિમિત્ત પડે,
જ્ઞાન પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ પણ નિમિત્ત પડે અને પ્રતીતિનું પરિણામ નિમિત્ત પડે અને જ્ઞાનમાં પ્રત્યક્ષ ભાવ છે તે નિમિત્ત પડે. એમ શ્રદ્ધા ને જ્ઞાન બે કાર્ય કરે છે, બે કાર્ય કરે છે. પણ પ્રતીતિ જરાક એવો વિષય છે કે પૂરી શક્તિથી કામ કરે છે. શ્રદ્ધા નું છે એ પૂરી શક્તિથી કામ કરે છે પહેલેથી જ. જ્યારે જ્ઞાન છે એ ગુણસ્થાન અનુસાર શક્તિ વધે છે, એટલું કામ કરે છે. એટલે આગળ વધવામાં પ્રતીતિનું મુખ્ય નિમિત્ત પણ લેવું જોઈએ જ્ઞાન કરતા પણ, કેમ કે શ્રદ્ધા તો પૂરેપૂરી સમ્યક થઈ અને જ્ઞાન છે એનું પૂરું પૂરી શક્તિ નિમિત્ત નથી પડતી. જ્ઞાનમાં વેચાઈ જાય છે, જ્ઞાનમાં અમુક અંશ સ્વરૂપ સાથે જોડાયેલો રહે છે તો અમુક સ્વરૂપ સાથે નથી જોડાયેલો એવો રહે છે. જ્યારે શ્રદ્ધામાં તો પૂરેપૂરી શ્રદ્ધા સ્વરૂપ સાથે સંલગ્ન છે, એનો કોઈ અંશ શ્રદ્ધા કોઈ અંશ બહાર નથી રહેતો એવી પરિસ્થિતિ છે.
અનંત શક્તિ થી શ્રદ્ધા તો પોતે કામ કરે છે. જ્ઞાનમાં શક્તિ હોવા છતાં શક્તિ બે ભાગમાં,
અનંત શક્તિ છે
બે ભાગમાં,
અનંત શક્તિ કામ નથી કરતી,
કામ નથી કરતી.
એમાં તો ગુણસ્થાન અનુસાર શક્તિ કામ કરે છે. ચોથા ગુણસ્થાને જ્ઞાનની શક્તિ કામ કરે, એના કરતા પાંચમા ગુણસ્થાને જ્ઞાનની શક્તિ વધુ કામ કરે, તેના કરતા છઠ્ઠા ગુણસ્થાને જ્ઞાનની શક્તિ વધુ કામ કરે, તેના કરતા સાતમા ગુણસ્થાને જ્ઞાનની શક્તિ વધુ કામ કરે. છતાં જે જેમ હોય તેમ સમજવું જોઈએ. એમને જ્ઞાન ની વાત સાથે લીધી છે, છતાં દ્રષ્ટિ પ્રધાન છે એમ સમજવું જોઈએ. શ્રોતા પ્રધાન છે, મોક્ષ માર્ગ માં વિકાસ થવામાં આગળ વધવામાં શ્રદ્ધાનું પ્રાધાન્ય છે એમ સમજવું જોઈએ. એ વાત કરશે પોતે આગળ જઈ કે શ્રદ્ધારૂપી જે જડીબુટ્ટી છે એનો કૂટ લાગે છે એમ કહેશે આગળ.
પાછળ શ્રદ્ધારૂપી બુટ્ટીના કૂટથી,
હા, શ્રદ્ધારૂપી બુટ્ટીના કૂટથી
પાઠવા પડે છે
એ વાત આવી
નીચે નીચે છેલ્લી લીધી. આઠ પેજ ની સેટ છેલ્લી લીધી, આઠ પાના ની છેલ્લી લીધી, આઠ પાના.
શ્રદ્ધારૂપી બુટ્ટીના પૂટથી સુધારી શુદ્ધ કરી તેનું સેવન કરે તો વિવેકમલ મિથ્યા દ્વારા મટાડી સબળ થઈ વિવેક ને પછાડે. આપણે એના ઉપર જરા વિસ્તાર નહોતો કર્યો. સો આચાર રૂપ પારા ને શ્રદ્ધારૂપી બુટ્ટીના પૂટથી સુધારી શુદ્ધ કરી તેનું સેવન કરે તો વિવેકમલ મિથ્યા દ્વારા મટાડી સબળ થઈ અવિવેક ને પછાડે. કારણ કે સ્વાચાર ની વાત લીધી છે ને, તો એમાં સ્વાચાર પારા ને શ્રદ્ધારૂપી બુટ્ટીના પૂટથી સુધારે છે. વારંવાર જે શ્રદ્ધા થાય છે એમાં એનો પૂટ લાગે છે. ઔષધિ નો એક પૂટ આપે સહસ્ત્ર ફૂટી અબરખ એમ કહે છે. તો એને અગ્નિ તો તેટલી ને તેટલી આપે છે, તેની તે અગ્નિ વારંવાર એને લાગે છે. છતાં અમૃતનું ભસ્મ થાય છે એ શક્તિ વધી જાય છે. તો એમાં અહીંયા શ્રદ્ધાનું જે પરિણમન છે એ વારંવાર થાય છે, એટલે સમયે સમયે થાય છે, એ પુરુષાર્થને ઉગ્ર કરે છે અને સ્વસંવેદન એમાં મદદ કરે છે, વધારે મદદ કરે છે. એક માણસ ઢાળમાં દોડતો હોય એને કોઈ ધક્કો મારે તો કે વધારે સ્પીડ આવી જાય. એક તો ઢાળ હતી, પોતે દોડતો હતો, એમાં કોઈ ધક્કો માર્યો તો સ્પીડ વધી જાય છે. આ સીધી વાત છે, એના જેવું છે કે જ્ઞાન છે એ પણ સ્પીડ વધારવામાં મદદ કરે છે ખરું, પણ એ પ્રત્યક્ષતા દ્વારા કરે છે. જો પ્રત્યક્ષ છો ને આવો, હું તો પ્રત્યક્ષ છું ને, તો પ્રત્યક્ષ જ છું આવો જ છું એ પ્રતીતિનું કામ છે અને પ્રત્યક્ષ છું એ જ્ઞાનનું કામ છે. એ બે એક સાથે મળી અને પુરુષાર્થને ઉગ્ર કરે છે.
બરાબર,
જઘન્ય જ્ઞાની કેવી રીતે પ્રતીતિ કરે એ કહેવામાં આવે છે. હવે મુમુક્ષુ યોગીઓ એ કેવી રીતે પ્રતીતિ કરે છે કે મારા જ્ઞાન દર્શનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઉઠે છે. હવે આ જે વચન પ્રમાણે વાંચવામાં તો પહેલાં વિચાર આવે છે કે મારા જ્ઞાન દર્શનનો પ્રકાશ છે, ઉપયોગ છે, મારા પ્રદેશમાંથી, મારા ક્ષેત્રમાંથી ઉત્પન્ન થાય છે. પણ એને માત્ર વિચારમાં ન લેતા એને અવલોકનમાં લેવું જોઈએ. એટલે એને પ્રયોગમાં લેવું જોઈએ કે મારા ક્ષેત્રમાંથી જ્ઞાન દર્શનનો પ્રકાશ ઉઠ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, અંદરથી આવ્યા જ કરે છે. તો આપણે જે પેટ્રોલના કૂવા છે કે આ જે પાતાળ કૂવા છે, ગેસના જે કૂવા છે, એમાંથી એ વાત નીકળે છે કે જેમાંથી સતત બહાર આવ્યા કરે છે અને ફોર્સથી બહાર આવ્યા કરે છે, એના ઉપરથી એની અંદર કેટલો ભંડાર ભરેલો છે, અંદરમાં જમીનના પેટાળમાં કેટલો બધો વિપુલ પ્રમાણની અંદર ભરેલું છે કે કરોડો અબજો ટન ભરેલું હોય છે. તો એ કરોડો અબજો ટન ભરેલું પછી જ્યાં છેલ્લું પણ તૂટી જાય છે, છેડાઈ જાય છે, તો સીધું ફોર્સથી બહાર આવે છે. અને બહાર આવે છે એને બહાર લાવવા માટે કાંઈ મહેનત નથી કરવી પડતી, એ સ્વયં જ બહાર આવે છે. કેમ કે અંદર એટલું બધું પ્રેશર છે એના ઉપર કે એને જરાક જગ્યા મળે તો 500,000 ફૂટ ઉપર આવવું હોય તો એને માટે કોઈ મશીનરી નથી, પોતાની મહેનત ઉપર આવી જાય છે. એમ અંદરમાં એટલું બધું જ્ઞાન આનંદ આદિ ઘનિષ્ઠપણે ભરેલું છે કે જો પોતે અંતર અવલોકન કરે, આ તો એમને જ બહાર આવ્યા કરે છે, સતત બહાર આવ્યા કરે છે, પણ એને જો પોતે ગ્રંથિભેદ કરે તો સમ્યક પ્રકારે બહુ સારી રીતે અનુભવ ગોચર થાય એવી રીતે બહાર આવે છે. અત્યારે તો આત્મપ્રદેશોમાંથી જ્ઞાન બહાર આવી જ રહ્યું છે, એટલું બધું ભરેલું છે કે આવી જ રહ્યું છે, પણ પોતાનું લક્ષ અન્ય પદાર્થો ઉપર છે, એટલે પોતાને કેટલું જ્ઞાન ભરેલું છે અને કેમ સ્વયં બહાર આવી રહ્યું છે એ બાબતની અંદર